એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખકની દુનિયામાં જઈ રહ્યા છીએ જેણે, એમ કહી શકાય કે, પશ્ચિમી સાહિત્ય અને વિચારધારા પર એકદમ અમીઠ છાપ છોડી છે.
હા, બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ જીન જેક્સ રૂસો અને એમની આત્મકથા ધ કન્ફેશન્સ.
ધ કન્ફેશન્સ આ પુસ્તક, જે એમના મૃત્યુ પછી પ્રકાશિત થયું, એણે ખાલી આત્મકથાના સ્વરૂપને જ નવી દિશા નથી આપી, પણ એમ કહીએ કે વ્યક્તિગત પ્રામાણિકતાનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો.
બરાબર. તો રૂસો એટલે 1712 થી 1778, એ માત્ર ફિલોસોફર, લેખક કે સંગીતકાર નહોતા, પણ એથી વધુ હતા, નહીં?
ચોક્કસ. એ એક એવા વિચારક હતા જેમણે સમાજ, સંસ્કૃતિ, માનવ સ્વભાવ આ બધાના જે પ્રવર્તમાન ખ્યાલો હતા ને, એને પડકાર્યા. અને ધ કન્ફેશન્સ એ ખાલી જીવનની ઘટનાઓનો વૃત્તાંત નથી,
ના ના,
એક અભૂતપૂર્વ સાહસ છે. પુસ્તકની શરૂઆતમાં જે લખે છે, ખબર છે, મેં એક એવું સાહસ કરવાનું નક્કી કર્યું છે જેનું કોઈ ઉદાહરણ નથી.
હા, મેં વાંચ્યું છે.
અને ખરેખર એમણે પોતાની જાતને, મતલબ કે પોતાની બધી નબળાઈઓ, ભૂલો, અંદરના ભાવો, એ બધું જે રીતે ખુલ્લું મૂક્યું, એ સમય માટે તો ક્રાંતિકારી કહેવાય.
તો ચાલો આ જટિલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના જીવનમાં ઊંડા ઉતરીએ. એમનો જન્મ 1712માં જીનીવામાં, પણ શરૂઆત જ દુઃખદ રહી.
હા, જન્મના થોડા જ દિવસમાં એમના માતાનું અવસાન થયું. રૂસો પોતે આ ઘટનાને શું કહે છે ખબર છે? મારો પ્રથમ દુર્ભાગ્ય.
અને એમના પિતા આઇઝેક, એ ઘડિયાળ બનાવતા હતા ને?
હા, ઘડિયાળના કારીગર, અને ખૂબ ભાવુક પણ હતા. એમણે જ રૂસોમાં સાહિત્ય અને ભાવનાત્મકતાનો પ્રેમ જગાડ્યો. કહેવાય છે કે બાપ દીકરો રાતો સુધી નોવેલ વાંચીને રડતા પણ ખરા.
અરે વાહ. પણ આ લાંબો સમય ચાલ્યો ને?
ના, જ્યારે રૂસો 10 વર્ષના હતા ત્યારે એમના પિતાને એક ઝઘડાને કારણે જીનીવા છોડીને ભાગવું પડ્યું, એટલે રૂસોનું બાળપણ વધારે અસ્થિર બન્યું. સંબંધીઓની દેખરેખ હેઠળ રહ્યા.
અને આ શરૂઆતના વર્ષોમાં અમુક ઘટનાઓ એવી બની જેણે એમના પર ઊંડી અસર છોડી. પેલો કાંસકાવાળો કિસ્સો.
હા, બરાબર. પાદરી લેમ્બ્રસિયર સાથે રહેતા હતા ત્યારે એમના પર કાંસકો તોડવાનો ખોટો આરોપ મુકાયો. એ નિર્દોષ હતા, પણ સજા તો મળી.
એટલે અન્યાયનો પહેલો અનુભવ.
હા, અને એ અનુભવે એમનામાં અન્યાય પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા જગાવી. અને બીજું કે સત્તા સામે સત્તા કેટલું લાચાર છે એ ભાવ પણ જન્મ્યો.
અને એ જ સમયગાળામાં પેલો બીજો વિચિત્ર અનુભવ પણ નોંધાયેલો છે, જે શારીરિક સજા સાથે જોડાયેલો છે.
કુમારી લેમ્બ્રસિયર દ્વારા જે સજા થતી એમાં એમને એક પ્રકારનો મેસોચિસ્ટિક આનંદ મળતો. રૂસો પોતે આનો ઉલ્લેખ કરે છે.
પીડામાંથી આનંદ.
હા, આ અનુભવે જાતીયતા અને સત્તા વચ્ચેના જટિલ સંબંધો વિશેની એમની સમજનો પાયો નાખ્યો. આ બતાવે છે કે બાળપણના અનુભવો કેટલી ઊંડી અને અણધારી રીતે આપણને ઘડે છે.
એમનું ફોર્મલ એજ્યુકેશન તો લગભગ નહીં જેવું જ. નોટરી પછી કોતરણી કામ, એમાં એપ્રેન્ટિસ તરીકે પણ નિષ્ફળ ગયા.
હા, માલિક બહુ કડક હતા એટલે એમનો બળવાખોર સ્વભાવ બહાર આવ્યો. કામના સમયે વાંચવું, નાની ચોરીલો કરવી.
અને પછી 16 વર્ષની ઉંમરે એક મોટો નિર્ણય.
બરાબર. એક સાંજે શહેરના દરવાજા બંધ થઈ ગયા. એ સમયસર પહોંચી ન શક્યા એટલે બસ નક્કી કરી લીધું, જીનીવા છોડી દેવું.
બસ એમ જ?
હા, એ ખાલી આવેશ નહોતો, એક પ્રકારની મુક્તિ હતી એમના માટે. નિયતિના બંધનમાંથી અનિશ્ચિત ભવિષ્ય તરફ એક પગલું. પણ હા, આનાથી જીવનમાં એક કાયમી અસ્થિરતા પણ આવી ગઈ.
આ સમયની એક ઘટના, પેલી ચોરાયેલી રિબનની, એનો ઉલ્લેખ તો કરવો જ પડે.
ચોક્કસ. આ એક એવો પ્રસંગ હતો જેનો બોજ રૂસો જીવનભર અનુભવતા રહ્યા. એક ઘરમાં નોકરી કરતા હતા ત્યારે એમણે એક રિબન ચોર્યું.
અને પકડાઈ ગયા.
હા, અને જ્યારે ચોરી પકડાઈ ત્યારે ડરના માર્યા એમણે આરોપ કોના પર નાખ્યો? મેરિયન નામની એક નિર્દોષ યુવાન રસોઈયણ પર.
આખી
વાત લખે છે અને કબૂલે છે કે મેરિયનનો નિર્દોષ ચહેરો એમને હંમેશા યાદ આવતો રહ્યો. આ ઘટના ખાલી અપરાધબોધ નથી દેખાડતી, પણ એ પણ દેખાડે છે કે રૂસો પોતાની સ્મૃતિને કેવી રીતે રજૂ કરે છે. મતલબ કે પ્રામાણિકતાનો દાવો તો છે, પણ ક્યાંક ને ક્યાંક પોતાની નબળાઈને યોગ્ય ઠેરવવાનો માનવીય પ્રયાસ પણ દેખાય છે. એમની પ્રામાણિકતા પણ કેટલી જટિલ હતી એ સમજાય છે.
જીનીવા છોડ્યા પછી એમના જીવનમાં મેડમ ડિવેરન્સ આવ્યા. એ સંબંધ ઘણો મહત્વનો રહ્યો એમના માટે.
ખૂબ જ. મેડમ ડિવેરન્સ, જેમને રૂસો પ્રેમથી મામન કહેતા, એ એમના માટે ખાલી આશ્રયદાતા નહોતા, એ શિક્ષક હતા, માર્ગદર્શક હતા, માતા જેવા હતા અને પ્રેમિકા પણ.
અચ્છા.
એમના સાનિધ્યમાં જ રૂસોનું સાચું બૌદ્ધિક જાગરણ થયું. ફિલોસોફી, વિજ્ઞાન, સાહિત્ય, સંગીત બધાનો ઊંડો અભ્યાસ કર્યો. લેસ ચાર્મેટમાં એમણે જે સમય વિતાવ્યો પ્રકૃતિની વચ્ચે, એ એમના માટે એક સ્વર્ગ જેવો હતો.
અને ત્યાં જ એમણે લાગણીઓનું મહત્વ સમજ્યું.
હા, એમણે લાગણીઓ અને અંતઃસ્ફુરણાને, જેને એ સેન્સિબિલિટી કહે છે, એને તર્ક કરતાં વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું. હૃદયની સંવેદના સત્યનો માર્ગ દેખાડે છે એવું માનવા લાગ્યા.
વર્ષોના ભ્રમણ પછી રૂસો પેરિસ પહોંચ્યા અને ત્યાં થેરેસ લેવાસર મળ્યા.
હા, થેરેસ લેવાસર અશિક્ષિત લોન્ડ્રી મેડ હતા, પણ એ જીવનભર એમના સાથી રહ્યા. પણ પેરિસમાં જ એમના જીવનનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય શરૂ થયો.
પેલી બાળકોવાળી વાત.
હા, રૂસો અને થેરેસને 5 બાળકો થયા, અને રૂસોએ કારણ ગમે તે આપ્યું હોય, આર્થિક તંગી કે સામાજિક દબાણ, પણ 5 બાળકોને જન્મતાની સાથે જ ફાઉન્ડલિંગ હોસ્પિટલ એટલે કે અનાથાશ્રમમાં મૂકી દીધા.
આ ખરેખર આઘાત જ જનક છે, ખાસ કરીને જેણે ઇમેઇલ જેવું શિક્ષણ પર પુસ્તક લખ્યું એના માટે.
બરાબર, આ જ તો મોટો વિરોધાભાસ છે. ધ કન્ફેશન્સમાં એ પશ્ચાતાપ વ્યક્ત કરે છે, પણ આ ઘટના એમના દુશ્મનો માટે ટીકાનું મોટું હથિયાર બની ગઈ અને એમના અંતરાત્મા પર તો કાયમી ઘા રહી ગયો.
જોકે પેરિસમાં જ એમના વિચારોને એક મોટી દિશા મળી, નહીં પેલો વિન્સેન્સના રસ્તાવાળો પ્રસંગ.
હા, 1749માં એમના મિત્ર ડિડેરોટને મળવા જતા હતા. રસ્તામાં એક અખબાર જોયું, એમાં ડિઝોન એકેડેમીની નિબંધ સ્પર્ધાની જાહેરાત હતી.
અને પ્રશ્ન શું હતો?
પ્રશ્ન હતો, શું વિજ્ઞાન અને કળાના પુનરુત્થાનથી નૈતિકતા શુદ્ધ થઈ છે? રૂસો કહે છે કે આ પ્રશ્ન વાંચીને એમને જાણે કોઈ પ્રકાશ થયો, વિચારોનો ધોધ વછૂટ્યો.
અને શું વિચાર આવ્યો?
એમનો મુખ્ય સિદ્ધાંત કે સંસ્કૃતિ અને સમાજ એ માનવતાને સુધારતા નથી, પણ ભ્રષ્ટ કરે છે. માણસ મૂળભૂત રીતે સારો છે, સમાજ એને ખરાબ બનાવે છે.
અને આ નિબંધે તો ઇનામ જીત્યું અને રૂસો ફેમસ થઈ ગયા.
રાતોરાત પ્રસિદ્ધિ, અને પછી તો એક પછી એક મહત્વપૂર્ણ પુસ્તકો આવ્યા. ડિસ્કોર્સ ઓન ધ ઓરિજિન ઓફ ઇનઇક્વાલિટી,
અસમાનતા પર.
હા, પછી જુલી ઓર ધ ન્યૂ હિલોઇઝ, એ તો બહુ જ પોપ્યુલર નોવેલ બની. પછી શિક્ષણ પર એમિલ ઓર ઓન એજ્યુકેશન, એમાં નેગેટિવ એજ્યુકેશનનો વિચાર આપ્યો.
એટલે કે બાળકને દબાણ વિના કુદરતી રીતે શીખવા દેવું.
બરાબર. અને પછી રાજકીય દર્શનમાં ક્રાંતિ લાવનારું પુસ્તક ધ સોશિયલ કોન્ટ્રાક્ટ, સામાજિક કરાર.
માણસ મુક્ત જન્મ્યો છે અને સર્વત્ર તે સાંકળોમાં છે, આ વાક્ય તો અમર થઈ ગયું છે.
હા, એમાં એમણે દલીલ કરી કે શાસન લોકોની સામૂહિક ઈચ્છા, જનરલ વિલ પર આધારિત હોવું જોઈએ. વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક વ્યવસ્થા વચ્ચે સંતુલન જરૂરી છે.
પણ આ બધા ક્રાંતિકારી વિચારોએ એમને મુશ્કેલીમાં પણ મૂક્યા હશે.
ચોક્કસ. એમિલ અને ધ સોશિયલ કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ મુકાયો. પેરિસ અને જીનીવામાં પુસ્તકો જાહેરમાં સળગાવવામાં આવ્યા. એમના પર ધરપકડનું વોરંટ પણ નીકળ્યું.
એટલે એમને ભાગવું પડ્યું.
હા, દેશ નિકાલ. સ્વિટ્ઝર્લેન્ડ ગયા, પ્રશિયા ગયા, ઇંગ્લેન્ડ પણ ગયા. પ્રસિદ્ધ ફિલોસોફર ડેવિડ હ્યુમે એમને આમંત્રણ આપ્યું હતું.
પણ ત્યાં પણ શાંતિ ન મળી.
ના, સતત સતામણી અને વિરોધ, એના કારણે એમનામાં પેરાનોઇયા વધતો ગયો. મતલબ કે કારણ વગરનો ડર અને શંકા. જોકે એ કહેવું પડે કે બધી શંકાઓ સાવ ખોટી પણ નહોતી. કેટલાક દુશ્મનો હતા ખરા.
હ્યુમ સાથે પણ ઝઘડો થયો હતો ને?
હા, મોટો ઝઘડો થયો. આખરે એ ગુપ્ત રીતે ફ્રાન્સ પાછા ફર્યા અને જીવનના છેલ્લા વર્ષોમાં એમણે ધ કન્ફેશન્સ લખવાનું શરૂ કર્યું.
પોતાના બચાવ માટે?
હા, સ્વ બચાવ માટે, પોતાની છવિ સુધારવા માટે અને ભવિષ્યની પેઢી સામે પોતાની વાત મૂકવા માટે. 1778માં એમનું અવસાન થયું.
કેવું જટિલ અને વિરોધાભાસી જીવન. તો આ માણસના મૂળભૂત વિચારો શું હતા? એમનું તત્વજ્ઞાન શું હતું જે આટલું પ્રભાવશાળી બન્યું?
જુઓ, એમના તત્વજ્ઞાનના કેન્દ્રમાં અમુક મુખ્ય વાતો છે. પહેલી અને સૌથી મહત્વની, માણસ જન્મથી સારો છે પણ સમાજ એને બગાડે છે.
સમાજ એટલે?
ખાનગી મિલકત, ભેદભાવ, કૃત્રિમ જરૂરિયાતો, એ બધું.
હા, બરાબર.
બીજું, એમણે સેન્સિબિલિટી એટલે કે ભાવના અને અંતસ્ફુરણાને તર્ક કરતાં વધુ મહત્ત્વ આપ્યું. લાગણીઓ આપણને સત્યની વધુ નજીક લઈ જાય છે એવું એ માનતા.
અને પ્રકૃતિ?
પ્રકૃતિ એમના માટે નૈતિક અને આધ્યાત્મિક શક્તિ હતી. શહેર એટલે કૃત્રિમતા, પતન, જ્યારે પ્રકૃતિ એટલે શાંતિ, શુદ્ધતા, ઈશ્વરીયતાનો અનુભવ.
અને આ જ વિચાર એમની પ્રામાણિકતાની વાતમાં પણ દેખાય છે, નહીં? સમાજ જે ખોટા મોહરા પહેરાવે એની સામે સાચા સ્વનો સંઘર્ષ.
ચોક્કસ. ધ કન્ફેશન્સ જાણે આ જ સંઘર્ષનું પરિણામ છે. એ લખવા પાછળના હેતુ પણ ઘણા હતા. પોતાનો બચાવ કરવો, ન્યાય મેળવવો
અને પ્રામાણિકતાનો પ્રયોગ કરવો.
હા, એકદમ ક્રાંતિકારી પ્રયોગ. સારું ખરાબ બધું જ કહી દેવું. અને મનોવૈજ્ઞાનિક સ્વશોધ પણ. બાળપણના અનુભવો કેવી રીતે વ્યક્તિત્વ ઘડે છે એ સમજવાનો પ્રયાસ. અને છેલ્લે પોતાના જીવન દ્વારા પોતાના સિદ્ધાંતોને સાબિત કરવાનો પ્રયાસ.
મુશ્કેલીઓ સામે એમનો અભિગમ કેવો હતો?
એ પણ જટિલ હતો. ક્યારેક બળવાખોર અને હિંમતવાળા, તો ક્યારેક બિચારા બની જતા, શંકા કરતા. વિચારો માટે દેશનિકાલ સ્વીકારી લે, પણ અંગત ફરિયાદોને પકડી રાખે.
જો એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંક ગણવા હોય તો કયા કહી શકાય?
પહેલો તો મારા મતે 16 વર્ષની ઉંમરે જીનીવા છોડવાનો નિર્ણય. એ બંધ દરવાજાએ એમને એક નક્કી રસ્તા પરથી હટાવીને સ્વનિર્માણના અનિશ્ચિત માર્ગ પર મૂકી દીધા. મુક્તિ પણ હતી અને અસ્થિરતાની શરૂઆત પણ.
બીજો વળાંક, પેલો વિન્સેન્સ વાળો પ્રકાશનો અનુભવ.
હા, ચોક્કસ. 1749નો એ બૌદ્ધિક પ્રકાશ. એ ક્ષણે રૂસોને એમનો મુખ્ય અવાજ મળ્યો કે સંસ્કૃતિ પ્રગતિ નથી પણ ભ્રષ્ટ કરે છે. આ વિચારે એમના બાકીના બધા કામને દિશા આપી.
અને ત્રીજો વણાંક એ કદાચ સૌથી પીડાદાયક છે.
હા, ત્રીજો વણાંક એમના પોતાના 5 બાળકોનો ત્યાગ. આ એમના જીવનની સૌથી મોટી નૈતિક દુર્ઘટના કહેવાય.
અને એમના શિક્ષણના સિદ્ધાંતોથી એકદમ વિરુદ્ધ.
બરાબર. આનાથી એમના પર કાયમ સવાલો ઊભા થયા. ધ કન્ફેશન્સમાં ખુલાસા કર્યા પણ એ ઘા રૂઝાયો નહીં. આ બતાવે છે કે ઊંચા આદર્શો અને જીવનની વાસ્તવિકતા વચ્ચે કેવો સંઘર્ષ હોય છે.
રૂસોના આટલા જટિલ જીવનમાંથી
આપણે શું શીખી શકીએ? આજના સમય માટે કોઈ પાઠ છે?
અરે, ઘણા પાઠ છે. પહેલું તો એ કે બાળપણના અનુભવો, ખાસ કરીને અન્યાય, ત્યાગ, અપરાધબોધ જેવી લાગણીઓ, એ આપણા પુખ્ત જીવન અને સંબંધો પર કેટલી ઊંડી અસર કરે છે.
અને પ્રામાણિક રહેવાનો સંઘર્ષ. હા, સમાજની અપેક્ષાઓ અને આપણું આંતરિક સત્ય, એની વચ્ચેનો તણાવ. રૂસુનું જીવન એ પણ બતાવે છે કે માણસ કેટલો જટિલ હોય છે. સારા ઈરાદા પણ હોય અને સ્વાર્થી ઈચ્છાઓ પણ હોય, બધું સાથે ચાલે.
એમની આત્મકથા સ્મૃતિ વિશે પણ ઘણું કહે છે, નહીં? આપણે ભૂતકાળને કેવી રીતે યાદ રાખીએ છીએ?
બિલકુલ. સ્મૃતિ કોઈ વિડિયો રેકોર્ડિંગ નથી, એ એક સર્જનાત્મક પ્રક્રિયા છે. આપણે ભૂતકાળને આપણી વર્તમાન જરૂરિયાતો અને ઓળખ પ્રમાણે ઘડતા રહીએ છીએ.
અને સ્વજ્ઞાનનું મહત્વ, પોતાની ખામીઓનો સામનો કરવો.
હા, કેટલું મુશ્કેલ છે પણ કેટલું જરૂરી છે. આજનો જમાનો જુઓ, સોશિયલ મીડિયાનો. આપણે બધા એક પરફેક્ટ ઇમેજ બનાવવાની કોશિશ કરીએ છીએ.
હા, સાચી વાત.
એવામાં રૂસોનો પ્રામાણિક સ્વપ્રકટીકરણનો આગ્રહ વધુ અગત્યનો બની જાય છે.
તો આ ચર્ચાના અંતે રૂસોના જીવન અને વિચારોમાંથી 3 મુખ્ય શીખ તારવીએ. પહેલી, એક ભાવનાત્મક સૂઝ, શું કહેશો?
ભાવનાત્મક સૂઝ એ છે કે આપણા શરૂઆતના જીવનના અનુભવો, ખાસ કરીને જે ભાવનાત્મક ઘા છે, એ અજાણતા જ આપણા આજના નિર્ણયો, ડર અને સંબંધોને કંટ્રોલ કરતા હોય છે. રૂસોની જેમ આ ઊંડાણમાં જઈને પોતાની જાતને સમજવા માટે બહુ હિંમત જોઈએ. આ આપણને આપણી લાગણીઓના મૂળ સુધી જવા પ્રેરે છે.
અને બૌદ્ધિક દૃષ્ટિએ,
બૌદ્ધિક સૂઝ એ છે કે પ્રગતિ, સંસ્કૃતિ, સમાજ, આ બધા વિશે જે સ્વીકારી લીધેલી વાતો છે ને, એના પર સવાલ ઉઠાવવાની જરૂર છે. રૂસો આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આધુનિક સમાજ ખરેખર આપણને વધુ સારા કે સુખી બનાવી રહ્યો છે, કે પછી આપણે આપણી મૂળભૂત માનવીય જરૂરિયાતો, જેમ કે જોડાણ, પ્રકૃતિ સાથેનો નાતો, શાંતિ, એ ગુમાવી રહ્યા છીએ. તર્કની સાથે લાગણીનું મહત્વ પણ સમજવું જરૂરી છે.
અને છેલ્લે એક સાર્વત્રિક સૂઝ જે આપણા બધાના જીવનને લાગુ પડે.
સાર્વત્રિક સૂઝ એ છે કે સાચું આત્મજ્ઞાન ખાલી ભૂલો સ્વીકારવાથી નથી આવતું, એમાં પોતાની જાત માટે કરુણા અને માફીનો ભાવ પણ હોવો જોઈએ. રૂસોનું જીવન એની બધી સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ સાથે એ જ બતાવે છે કે માણસ હોવાનો મતલબ જ જટિલ અને વિરોધાભાસી હોવું છે.
એટલે પરફેક્ટ બનવાની કોશિશ નહીં.
ના, શાણ પણ પરફેક્ટ બનવામાં નથી, પણ આપણી સંપૂર્ણ માનવતાને એની બધી અપૂર્ણતાઓ અને જટિલતાઓ સાથે સમજવામાં અને સ્વીકારવામાં છે. પોતાની જાત માટે આ કરુણા રાખીએ તો કદાચ બીજાઓ માટે પણ વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.